તારીખ 9/6/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 9-11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
પ્રમાણિક માનવા યોગ્ય છે તેથી એ શાસ્ત્રો જીનના કહેલા હોવાથી પ્રમાણિક માનવા યોગ્ય છે કે પછી કોઈ અસદગુરુના કહેલા છે તેથી પ્રમાણિક માનવા યોગ્ય છે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે. તમે શાસ્ત્રને શા માટે પ્રમાણ કહો છો? કે કોઈ અજ્ઞાનીના કહેલા છે માટે પ્રમાણ માનો છો કે જ્ઞાનીના કહેલા છે માટે પ્રમાણ માનો છો? શા માટે આ ચર્ચા કરે છે કે મુમુક્ષુઓમાં અથવા ધર્મના ક્ષેત્રમાં આવેલાને મોટા ભાગનાને એ ખબર નથી કે કોનું કહેવું માનવું જોઈએ અને કોનું કહેલું ન માનવું જોઈએ, કોને અનુસરવું જોઈએ અને કોને ન અનુસરવું જોઈએ, એવો વિવેક નહીં કરી શકતા હોવાને લીધે આ ચર્ચા કરે છે. જો અસદગુરુના શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાદ ન હોય તો અજ્ઞાનને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાદ નથી. તેવી સજ્જડ દલીલ આપી છે કે અજ્ઞાનીની વાત જો પણ પ્રમાણિક માનવાની હોય તો પછી રાગદ્વેષથી મોક્ષ થાય એમ માનવામાં શું વાંધો છે? એ તો એવું માનવા જેવું થઈ ગયું. રાગદ્વેષ કરવાથી, અપરાધ કરવાથી પણ મોક્ષ થાય એમ માનવું અને અજ્ઞાનીને પ્રમાણિક માનવું એ બધી બે વાત સરખી છે. કેમ કે ઓલા રાગી દ્વેષી છે, એને માન્યા એટલે એનાથી ધર્મ માન્યો, એનાથી મોક્ષ માન્યો, એનાથી બધું એને માની લીધું. માન્યતામાં કાંઈ અધૂરું કે આંશિક થતું નથી, પૂરેપૂરું જ માનવું થાય છે. વિપરીત પણ પૂરું માન્યતાનું અને અવિપરીત પણ માન્યતાનું પૂરું હોય છે. એ વિચારવા યોગ્ય છે. વળી આચારણ સૂત્રમાં પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશે પ્રથમ વચન આટલું કહ્યું છે કે બધું એમણે વાંચ્યું છે, આચારાંગે વાંચ્યું છે અને ઠાણાંગે વાંચ્યું છે અને સૂત્ર સુંગડાંગે વાંચ્યું, બધું વાંચ્યું છે. છે આ મલાલભાઈનું લખેલું, પણ આમ તો કૃપાળુ દેવના પરિચયમાં આવ્યા પછી કંઈક થોડો ઉઘાડ છે એમને, પણ યોગ્યતા વિશેષ છે. આ જીવ પૂર્વથી આવ્યો છે કે પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે કે દક્ષિણથી આવ્યો છે, ઉર્ધ ઊંચેથી આવ્યો છે, ઉર્ધ્વલોકથી આવ્યો છે કે અધોલોકથી નીચેથી આવ્યો છે, કે કોઈ જુદી જ અનેરી દિશાથી આવ્યો છે, એમ જે જાણતો નથી તે મિથ્યા દ્રષ્ટિ છે, જે જાણે તે સમ્યક દ્રષ્ટિ છે, એવું વચન છે આચારાંગની અંદર. તે જાણવાના ત્રણ કારણો આ પ્રમાણે છે. વાત તો ખાલી જાણપણાની છે, અપ્રયોજનભૂત છે, પણ એ જાણવાના ત્રણ કારણો છે. આ તો સ્વરૂપની જિજ્ઞાસાવાળાની વાત છે. કાં તો તીર્થંકરના ઉપદેશથી જાણે, કાં તો સદગુરુના ઉપદેશથી જાણે, અને કાં તો જાતે સ્મરણ જ્ઞાનથી જાણે, એમ ત્યાં ઉત્તર આપેલો છે. આટલું ત્યાં આચારાંગ સૂત્રની અંદર વાત પડેલી છે. પોતે તો ત્યાંથી મુદ્દો એ ઉઠાવવા માગે છે, અહીંયા પણ સદગુરુનું મહત્વ છે એમ કહેવા માગે છે. છેલ્લું પદ જે જાતિ સ્મૃતિનું લીધું છે, જાતિ સ્મરણ જ્ઞાન જેને કહેવામાં, તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એમાં પણ કોઈ સદગુરુનું નિમિત્ત છે. એ તો પોતે એક પત્રમાં પણ કહે છે કે એક અંશ સાતાથી માંડીને શૈલેષીકરણ સુધી જીવની કોઈ પણ કાંઈક સુખવાળી શાંતિવાળી અવસ્થા દેખાતી હોય તો તે સત્પુરુષનો ઉપકાર છે, બીજું કોઈ કારણ નથી. જગતમાં સત્પુરુષના ઉપકારથી સુખ શાંતિ છે, નહીંતર સુખ શાંતિ હોય નહીં. જગત તો એટલું દુઃખ દાવાનળથી ભરેલું છે એમ કહેવું છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદગુરુનો અસંભવ ધારો ઘટતો નથી, એટલે ત્યાં પણ સદગુરુ સદગુરુનો સંભવ ધારો. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ કહ્યું છે કે ગુરુનો છંદાણું વત્તગા સૂત્ર કૃતાંક પ્રથમ સ્કૃતાંક દ્વિતીય અધ્યયનની ગાથા 32 ગુરુની આજ્ઞા એ પ્રવર્તવું. ગુરુની આજ્ઞા એ ચાલતા અનંતા જીવો સીજા સીજે છે અને સીજશે. તેમ કોઈ જીવ પોતાના વિચારથી બોધ પામ્યા તેમાં પ્રાય પૂર્વે સદગુરુ ઉપદેશનું કારણ હોય છે, પણ કદાપી જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદગુરુનો નિત્યકામી રહ્યો થકો સદવિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે. એમ કહીને એમ કહી દીધું કે માનો કે કોઈ જીવને સત્પુરુષ વર્તમાન ભાવમાં નથી મળ્યા અને પૂર્વ સંસ્કારથી એ જીવ પામી ગયો, તો પણ એ જીવ પામ્યા પહેલા જે સદવિચારણાની દશામાં આવે છે, સુવિચારણાની દશામાં આવે છે, એમાં એને સદગુરુનો નિત્યકામી રહ્યો થકો એમ કહ્યું. એ જીવને પણ કોઈ સત્પુરુષ મળે એવા પ્રકારની ભાવનાઓમાં એ વર્તતો વર્તતો પામ્યો છે એમ કહેવું છે. સત્પુરુષના નિષેધ કરીને કોઈ પામ્યો હોય એ તો આ જગતમાં ક્યાંય બને એવો નથી એમ કહેવું છે. ભલે કોઈ પામ્યો સત્પુરુષના, કેમ કે પોતાનો દ્રષ્ટાંત છે, સત્પુરુષ નથી મળ્યા, પણ સત્પુરુષ પ્રત્યે સત્પુરુષના મહત્વ પ્રત્યે એમને કેટલો ભાવ આવ્યો છે એ શું સૂચવે છે કે એમને સ્વપ્ને પણ સત્પુરુષનો નિષેધ વર્તતો નથી એ વાત નક્કી છે. કદાપી જ્યાં તેમ ન હોય એટલે પ્રત્યક્ષ સત્પુરુષ ન મળ્યા હોય ત્યાં પણ તે સદગુરુનો નિત્યકામી રહ્યો થકો, એ તો સત્પુરુષનો કામી તો નિત્ય રહ્યો છે, અને એ સદવિચારમાં પ્રેરાતો પ્રેરાતો સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવા યોગ્ય છે, અથવા તેને કાંઈ સદગુરુની ઉપેક્ષા નથી, જરા પણ ઉપેક્ષા નથી, જરા પણ નથી, ઉલટાનું એને બહુમાન હોય છે. અને જ્યાં સદગુરુની ઉપેક્ષા વર્તે ત્યાં માનનો સંભાવ થાય છે. જ્યાં સદગુરુની સત્પુરુષની ઉપેક્ષા ત્યારે જ વર્તે કે પોતાના માનની પરિસ્થિતિ, માન પોતે માનમાં ચડ્યો હોય અથવા પોતાને માન કસાય તીવ્ર થયો હોય તો જ ઉપેક્ષા આવે, નહીતર ઉપેક્ષા આવી શકે નહીં, એ નિયમબદ્ધ વાત છે. અને જ્યાં સદગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું કે તેને સદવિચાર પ્રેરવાનો આત્મગુણ કહ્યો, એટલે જ્યાં સદગુરુ પ્રત્યે માન હોય ત્યાં અવશ્ય તેનું કલ્યાણ થાય છે અથવા એને આત્મકલ્યાણનો વિચાર પ્રેરે છે, પ્રેરાય છે, એવો આત્મગુણ એનામાં ઉત્પન્ન થયેલો છે. પૂર્વ ભૂમિકાનો જે યથાર્થ ગુણ છે એને પણ આત્મગુણ કહેવામાં આવે છે. હજી સમ્યક દર્શનથી ગુણ નથી પ્રગટ્યો આત્મગુણ, ભૂમિકામાં આત્મગુણ પ્રગટ્યો કલ્યાણ થવા માટેની ભાવનાનો. માન કસાય વર્તતો હોય તો ખરેખર માનતો નથી, વર્તતો હોય તો ખરેખર માનતો, હા વર્તતો હોય તો ખરેખર માનતો નથી અને માનતો હોય તો વર્તે, બે સામે સામુરીએ છે. એક ગુરુદેવનો દ્રષ્ટાંત લઈએ, ગુરુદેવને પણ વર્તમાન ભાવમાં કોઈ સત્પુરુષનો યોગ નથી થયો, જ્ઞાની ગુરુનો યોગ નથી થયો, પણ એમને સદગુરુની ભાવના કેટલી રહી છે, કેટલી ભાવના રહી છે કે કોઈ ભાવલિંગી સંત મળે તો એના તળિયા ચાટીએ, બધું છોડીને એની વાંહે ચાલી નીકળીએ, અમે તો એમના દાસાનો દાસ છે. એવી ભાવના ઉપસ્થિત ન હોય તો એવી ભાવનામાં તો હોય હોય ને, હોય નિષેધમાં કદી હોય શકે એમ કેમ. તથારૂપ માન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. આવું જે માન છે તે જે સદગુરુ કે સત્પુરુષને ગૌણ કરે તે અવશ્ય આત્મગુણનું ઘાતક છે, એમાં બીજો સંદેહ કરવો ઘટતો નથી, શંકાનું સ્થાન નથી. પછી બાહુબલજીનું દ્રષ્ટાંત તો શ્વેતાંબર શાસ્ત્ર અનુસાર આપ્યું છે કે બાહુબલજીમાં અનેક ગુણ સમૂહ વિદ્યમાન છતાં નાના 98 ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવવું યોગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણ સમુદાયે આત્મધ્યાનમાં રહ્યા તો પણ આત્મજ્ઞાન થયું નહીં. આ તો એમને આત્મજ્ઞાન નહોતું થયું એમ લે છે એ લોકો. ખરેખર તો એ તો શાયક સમ્યક દ્રષ્ટિ હતા, આત્મજ્ઞાનનો તો એવું નહોતું. અને મુનિ દશામાં એવું સ્થૂળ માનની પ્રકૃતિ હોય નહીં, કંઈક સંજીવન માનની પ્રકૃતિ એટલી તીવ્ર હતી. એટલે આ તો શ્વેતાંબરની કથાનો પ્રશ્ન. બાકી બીજી બધી રીતે યોગ્યતા છતાં એક માનના કારણથી તે જ્ઞાન એટલું હતું. મૂળ તો શું છે કે માનના કારણથી નુકસાન મોટું થાય છે એ બતાવવા માટે કથા મૂકેલી છે, પુરાણનું એક પાત્ર મૂકીને. બાકી વાત બધી બરાબર છે અક્ષરશ એમ કહેવાનો અહીંયા અભિપ્રાય. ના, એટલે એ પોતે તો ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા, જ્યારે મુનિપદમાં આવે ત્યારે તો એ ભાવલિંગી મુનિ દશામાં હોય છે, અને ત્યાં સંજલન કષાયની માન પ્રકૃતિનો ઉદય મંદ ઉદય હોય છે. ત્યાં કદી આવો સ્થૂળ વિકલ્પ ન હોય કે હું બીજાની ભૂમિમાં ઊભો છું, શું અથવા મારે 98 ભાઈઓને વંદન કરવામાં મારે નાના થઈ જવું પડશે, એવું નથી. એ તો ગણધર દેવ હોય તો પણ નમો લોયે સર્વ સાહુણમમાં એક દીક્ષા લીધા પછીના એક સેકન્ડ વાળો જીવ છે, પહેલી સેકન્ડનો જે સાધુ છે ભાવલિંગી સંત છે એને નમસ્કાર ગણધરદેવના પહોંચે છે. ગણધરદેવ તો આચાર્ય છે, મહાન આચાર્ય છે, તો પણ એમના અભિપ્રાયમાં તો તમામ ભાવલિંગી સંતને નમસ્કાર. ત્રણેય કાળના નમો લોયે ત્રિકાળવર્તી સર્વ સાહુણમ એમ છે, ત્રણેય કાળના વર્તનારા બધા સાધુઓને મારા નમસ્કાર છે, એ આવી જ જાય છે. હા, તરત કેસ લોન્ચ કર્યો, પરિણામ પાછા ફરી ગયા, કેમ કે અંદરમાં પરિણતિ જુદી હતી. કષાય તીવ્ર થયો ને અમુક હદે તીવ્ર રસ થયો ત્યાં આત્મા તો જાગતો હતો, એટલે આત્માનું બળ વીધું, આત્મબળ વીધું, કષાય પાછો પીડ્યો, સીધો જ કેસ નો જ કર્યો, પુરુષાર્થ ઉપડ્યો, સાધુ થઈ ગયા. પછી એને તીવ્રમાન હોય એ વાતની સંભાવના નથી. આ કથા તો સતામરમાં તો અમુક કોઈ વાત દેખાડવા માટે, બીજી વાતમાં સિદ્ધાંત તૂટતો હોય એનો ખ્યાલ, સિદ્ધાંતિક જ્ઞાનનો અભાવ હોવાને લીધે એ જ્ઞાન એ ખ્યાલ નથી રહેતો. હા, પણ એવું છે કે એ લોકો માને છે. બાકી દિગંબરમાં તો એમ છે કે તીર્થંકરને પુત્રીઓ હતી જ નથી, દીકરી નથી થતી. મહાવીર સ્વામીને એક દીકરી માને છે ને, દીકરી છે, જમાઈ છે, એ બધું માન્યું છે. મહાવીર સ્વામી બાલ બ્રહ્મચારી હતા, એમને સાદી સુધા માયના છે, પુત્રી થઈ છે, એ બધું માન્યું છે. એ વાત કાંઈ મેળ ખાતી નથી. એના કરતા વધારે ખરાબ બધી વાતો છે. ગડબડ તો કાળ ઉતરતો કાળ છે, ગડબડ ઘણી છે સમાજમાં, ગડબડ ભગવતી સૂત્રમાં આવે છે. કુકડ માંસમાં આવે છે, દુકાળ પડે કુકડાના માંસ સુધીની છૂટ રાખે છે. એટલે પ્રશ્ન જ નથી. શ્રદ્ધાથી ચૂક થયા પછી ગમે એટલો દોષ થાય, એક પગે ચૂક થઈ ગયા, ખલાસ થઈ ગયા. બીજી બધી રીતની યોગ્યતા છતાં એક માનના કારણથી તે જ્ઞાન અટક્યું હતું. એ લોકો આત્મજ્ઞાન અટક્યું હતું એમ કહે છે. આ લોકો એમ કહે છે કે કેવળ જ્ઞાન અટક્યું હતું, પણ એ સૂક્ષ્મ સંજલનનો કષાય હોય તો. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી, ઋષભદેવ ભગવાનને તો કેવળ જ્ઞાન વર્તે છે, તો એમણે પ્રેરેલી એને મોકલી દીકરીઓને કે જાઓ તમે તમારા ભાઈ પાસે, એવું કહ્યું પરિસ્થિતિ ત્યાં તીર્થંકરને કેવળ જ્ઞાન થયા પછી હોતી નથી. આમાં તો સતી લખ્યું છે. પણ અમુક જે બને છે એવું બન્યું હોય ઋષભદેવ ભગવાન માટે, અચ્છે રાખે છે ને અચ્છે, અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળ જ્ઞાન થયું. પહેલાં આત્મજ્ઞાન લીધું, અહીં પાછું કેવળ જ્ઞાન લઈ લીધું. તે માનજત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈને વર્ત્યું હતું. વળી 12 મહિના સુધી નિરાહારપણે એક લક્ષ્ય એક આસને આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માને તેવી 12 મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત તે દશાથી માન ન સમજાયું. એટલે મૂળ તો માનનો દોષ કેવડો મોટો છે એ દર્શાવવા માટે કથા મૂકી છે. દશામાં તો આટલું સ્થૂળ માન ન હોય, અને જ્યારે સદગુરુ એવા શ્રી ઋષભદેવ ભગવાને તે માન છે એમ પ્રેર્યો ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું. એ પણ સદગુરુનું જ મહાત્મા દર્શાવ્યું છે. મૂળ માન અને સદગુરુનું મહાત્મા એના ઉપરની કથા સાથે મૂળ વાત એટલી છે. વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે. આખો જે માર્ગ છે જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે સુધર્મ સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે. ગુરુને આધીન થઈને વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એટલે સદગુરુના આશ્રયે આત્મકલ્યાણ સુગમ છે એ વાત નિર્વિવાદ છે એમ કહેવાનો અભિપ્રાય છે. અને પોતાની મેળે કરવા જાય તો અવળે રસ્તે ચડી જતા વાર ન લાગે એ વાત પણ એટલી ગંભીર છે એમ સમજવા યોગ્ય. બે મુદ્દા એમાંથી ખાસ તારવા દેવા એ છે. ઉત્તરાધીન સુયગડાંગ આદિમાં પણ ઠામ ઠામ એમ જ કહ્યું છે. હવે 10મું પદ છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિષરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. આ 837મું જે પત્ર છે એનું મથાળું પણ એમણે આ પદથી બાંધેલું છે. અને એની અંદર સદગુરુ કેવા હોય એ વાત દર્શાવી છે, અથવા ઉપદેશના અધિકારી એવા સદગુરુ કેવા હોય એ 6ઠા ગુણસ્થાન વર્તી અને ઉપર 13મા ગુણસ્થાન વર્તી બે પદમાં સદગુરુના ઉપદેશનો વિષય એમણે લીધો છે. આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એક તો આત્મજ્ઞાની તો અવશ્ય હોવા જોઈએ, ભલે મુનિ દીક્ષા ધારણ કરી હોય તો પણ. આ પૂર્વ શરત છે કે આત્મજ્ઞાનના મુનિ દશા હોઈ શકે. મુનિ દશાને યોગ્ય ત્યાગ વૈરાગ્ય અને બધા વ્રત નિયમ સંયમનું પાલન યથાર્થ દેખાતું હોય તો પણ, જીનાજ્ઞા પ્રમાણે દેખાતું હોય તો પણ આત્મજ્ઞાન વિના મુનિપણાની કોઈ સંભાવના નથી, એ પાયાની વાત છે. આત્મજ્ઞાન સમદર્શિતા, આત્મજ્ઞાન ઉપરાંત ચારિત્રની અંદર સમદર્શીપણું, સમદર્શીપણું એટલે રાગ દ્વેષ એ બંનેનો અભાવ થઈને, ઇષ્ટ અનિષ્ટપણાનો અભાવ થઈને, એવી રીતે કોઈ પણ પદાર્થની અંદર સમપણું, સરખાપણું, એક જ્ઞેય માત્રપણું, સરખાપણું એટલે માત્ર જ્ઞેયપણું એવો સંભાવ જેને ઉત્પન્ન થયો છે, અને વિચરે ઉદય પ્રયોગ અને પૂર્વ પ્રારબ્ધ અનુસાર જેનું વિચરવું હોય છે, પોતાની ઈચ્છા પ્રમાણેની પણ પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે જેનું વિચરવું હોય છે, અને જેની વાણીમાં કોઈ સાતિશય એવો અપૂર્વ યોગ હોય છે એને પરમ શ્રુત કહેવામાં આવે છે, એવી કોઈ અપૂર્વ વાણીનો યોગ હોય, એટલે એ જાતના પુણ્ય હોય પાછા. સદગુરુ લક્ષણ યોગ, તે સદગુરુ ઉપદેશ આપવાને યોગ્ય છે એમનો ઉપદેશ, એ ઉપદેશના સ્થાને બરાબર છે, એ વગર ઉપદેશનું સ્થાન બરાબર નથી. આ પરથી એમણે એ વાત સ્થાપી છે, એના ઉપર અંબાલાલભાઈએ વિશેષ વાત લખી છે. આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુ મિત્ર આ સંભાવ એટલે શું, જેને શત્રુ અને મિત્ર સરખા છે, જેને હર્ષ શોક થતા નથી એમ, નમસ્કાર અને તિરસ્કાર એટલે માન અપમાનના ભાવ પ્રત્યે પણ જેને સમતા વર્તે છે, સંપણું સરખાપણું વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિની ક્રિયા છે, પૂર્વકર્મના ઉદય અનુસાર વિચરે છે, પોતાના રાગ પ્રમાણે વિચરતા નથી કે અહીંયા ફલાણા ભાઈ આ શહેરમાં રહે છે, એ બહુ જ ધર્મના ભાવનાવાળા છે, વળી આપણને પણ અનુકૂળ છે, માટે એને પણ ધર્મનો લાભ થાય ને આપણને પણ ધર્મનો લાભ થાય એવા રાગથી ક્યાંય રહેતા નથી, કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યે રાગ નથી એમને. માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મોના ઉદયને લીધે જેમની વિચારવા આદિની ક્રિયા છે, અજ્ઞાની કરતા જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષટદર્શનના તાત્પર્યને જાણે છે, એટલે તમામ ખુલાસા કરી શકે છે, સમાધાન કરી શકે છે, તે સદગુરુના ઉત્તમ લક્ષણો છે, એને સદગુરુના ઉત્તમ લક્ષણ કહેવામાં આવ્યા છે. એવું આ જગ્યાએ બીજું પદ પણ એમને રચેલું છે, સ્વરૂપ સ્થિતિ સારી વિચરે પૂર્વ પ્રયોગ અપૂર્વ માણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. ઉપલા પદની અંદર થોડો ફેરફાર કર્યો છે, પૂર્વ પ્રયોગ એટલે પૂર્વ કર્મના પ્રયોગ કે ઉદયના પ્રયોગ કયો, બે એક જ વાત છે, શબ્દ ફેર છે. સ્વરૂપ સ્થિત અને ઈચ્છા રહિત એ મુનિ દશાના ચારિત્રના પદ લીધા છે. આત્મ સ્વરૂપને વિશે જેની સ્થિતિ છે વિષય માન પૂજા આદિ ઈચ્છાથી રહિત છે, જેને કોઈ વિષયની ઈચ્છા નથી પંચેન્દ્રિયોના, અને પોતાના માન સન્માનની પણ જેને ઈચ્છા નથી, અને સ્વરૂપમાં જેવો સ્થિર છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મના પ્રયોગથી જે વિચરે છે, જે ભૂતકાળ કર્મ બાંધ્યા છે એનો ઉદય આવે એ પ્રમાણે પોતાને વિકલ્પ નથી, જેમની વાણી અપૂર્વ છે અર્થાત નિજ અનુભવ સહિત જેનો ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમ શ્રુત એટલે ષડદર્શનના યથાસ્થિત જાણકાર હોય એ સદગુરુના યોગ્ય લક્ષણો છે. ષડદર્શનમાં શું છે કે આત્માના વિશે ભ્રાંતિ થઈને જે છ મુખ્ય પ્રકાર ઉપજ્યા એનું સમાધાન એ કરી શકે છે. એ શાસ્ત્ર વાંચ્યા હોય ન વાંચ્યા હોય એની જરૂર નથી, ષડદર્શનના શાસ્ત્રો વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય એની સાથે કોઈ મતલબ નથી, પણ પોતે સમાધાન આપી શકે છે એટલી વાત છે. અત્રે સ્વરૂપ સ્થિત એવું પ્રથમ પદ કહ્યું, તેથી જ્ઞાન દશા કહી. સ્વરૂપ સ્થિતમાં સ્વરૂપ આચરણ પણ આવે છે અને આત્મજ્ઞાન હોય ત્યારે જ એ દશા ઉત્પન્ન થાય છે એટલે જ્ઞાન દશા કહી. ઈચ્છા રહીત પણ કહી તેથી ચારિત્ર દશા કહી. આમ તો સ્વરૂપ સ્થિતને ઈચ્છા રહીત અસ્થિ નાસ્તિકમાં જાય છે. ઈચ્છા રહીત હોય તે વિચરી કેમ શકે, એને વિચરવાની ઈચ્છા કેમ થાય, એવી આશંકાની સામે પૂર્વ પ્રયોગ એટલે પૂર્વના બંધાયેલા પ્રારબ્ધથી વિચરે છે. વિચરવા આદિની બાકી જેમને કામના નથી એમને રાગ નથી કે અહીંયા જાવ ને અહીંયા જાવ, આ ઠેકાણે જાવ ને આ ઠેકાણે જાવ, એવું જેમને રાગ નથી એવી કામના જેને નિવૃત્ત કરી છે. અપૂર્વ વાણી એમ કહેવાથી વચન અતિશયતા કહી. વચનમાં અતિશય છે કે જેમના અતિશયને લઈને બીજા પાત્ર જીવોને અવશ્ય આત્મલાભનું કારણ નિમિત્ત પડે છે એ વચન અતિશય છે, કેમ કે તે વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. વચન અતિશય હોય ત્યારે મુમુક્ષુને ઉપકાર થાય છે. એમાંથી એમ પણ લેવામાં આવે છે કે જો જ્ઞાની પુરુષને વાણીનો યોગ હોય તો એ વાણીમાં અવશ્ય વચન અતિશય હોય છે અને એ વાણી સર્વથા નિષ્ફળ જાય એવું બનતું નથી. કોઈને કોઈ જીવનો છેવટે ભવિષ્યમાં પણ એ વચનોથી આત્મલાભ થવાનો સંભવ જોવામાં આવે છે અને તો જ એ વચન એ રીતે પ્રસિદ્ધિ પામ્યા. નહીતર જ્ઞાની પોતાનું મૌનપણે સાધીને સિદ્ધાલય સુધી પહોંચી જાય છે. એવા આનંદ જ્ઞાનીઓ થયા કે જેમણે ભારમાં કાંઈ ઉપદેશ ન આપ્યો, જગતમાં પણ જેને કોઈ ઓળખા નહીં, પણ પોતાનું કામ કરીને પોતાનું આત્મહિત કરીને એ નિર્વાણ પદ સુધી પહોંચી ગયા એવા ઘણા જ્ઞાનીઓ અનંત જ્ઞાનીઓ થઈ ગયા છે અત્યાર સુધીમાં. પણ અહીંયા વચન અતિશય છે, કેમ કે વચન અતિશય વિના મુમુક્ષુને ઉપકાર ન થાય. અર્થ એમ લેવો છે કે એવી કોઈ વચનની અંદર વિશિષ્ટતા છે કે જે વિશિષ્ટતા પાત્ર જીવને સ્વરૂપ અનુસંધાન થવામાં નિમિત્તભૂત થાય છે, એવી જે ખાસ પ્રકારની વચનની સ્થિતિ એને વચન અતિશયતા કહેવામાં આવે છે. આ રીતે વચન અતિશયતા લેવી. ઓરેટરી બહુ સારી છે એમ નહીં, વચન અતિશયતાનો અર્થ એવો નથી. વક્તૃત્વ શક્તિ ઘણી છે એવું નથી. ભલે સાદી ભાષા હોય, ભલે બહુ એવી છટાથી સમજાવતા ન હોય, એવી છટા ન હોય સમજાવવાની, તો પણ એના વાણીમાં એવો વચન અતિશય હોય છે કે પાત્ર જીવને તે અસર પહોંચાડે છે અને આત્મજ્ઞાનનું કારણ અથવા નિમિત્ત થઈ પડે છે. એને વચન અતિશય કહેવામાં આવે છે. સાતિશય વચન કહે છે. અતિશય એટલે ચમત્કારી તો આપણે નથી કહેતા, આ અતિશય ક્ષેત્ર છે. ચમત્કાર થયેલો સિદ્ધ ક્ષેત્ર ને અતિશય ક્ષેત્ર આ તીર્થ સ્થાનોમાં બે ભેદ પાડે છે ને. અતિશય એટલે ચમત્કાર. જ્ઞાનીની વાણીનો આ ચમત્કાર છે કે બીજાને જ્ઞાની બનાવે એમ કહેવાય, એને વચન અતિશય કહેવામાં આવે છે. પરમ શ્રુત કહેવાથી ષટ દર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર થયા, એટલે કે શ્રુત જ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. ષટ દર્શન એટલે વિરુદ્ધ અભિપ્રાયો. પછી આ ષટ દર્શનમાં અત્યારે વેદાંત વગેરે લીધા છે, પણ એ અભિપ્રાય અનાદિના ચાલુ જ છે. એ અભિપ્રાય કાંઈ ઋષભદેવ ભગવાનથી શરૂ થયા એવું નથી, અનાદિથી ચાલુ જ છે. કોઈ એવું નથી, નહીં તો સંસાર હોય નહીં ને, એટલે અનાદિથી ચાલુ જ છે વિરુદ્ધ અભિપ્રાય. હવે શંકા સમાધાન કરીને કેટલીક વાત સ્પષ્ટ કરે છે. આ શંકા, વર્તમાન કાળમાં સ્વરૂપ સ્થિત પુરુષ હોય ને, એટલે જે સ્વરૂપ સ્થિત વિશેષણ વાળા સદગુરુ થયા છે તે આજે હોવા યોગ્ય નથી. શંકા ઉઠાવી છે કે આ કાળ એવો ઈણો છે કે કોઈ સ્વરૂપમાં સ્થિરતા ન હોય, માટે એવા સદગુરુ ક્યાંથી લાવવા? સમાધાન કે વર્તમાન કાળમાં કદાપી એમ કહેલું હોય તેઓ કહેવાય કે કેવળ ભૂમિકાને વિશે એવી સ્થિતિ અસંભવિત છે. કેવળ જ્ઞાનમાં જે સંપૂર્ણ સ્વરૂપ સ્થિતિ છે એ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કંઈ કહેવાય નહીં. આ કાળમાં આત્મજ્ઞાન અત્યારે થઈ શકે છે, અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપ સ્થિતિ છે. આત્મજ્ઞાન અને સ્વરૂપ સ્થિતિને અહીંયા એક કક્ષામાં લઈ લીધા છે, એના ઉપર આ શંકા. આત્મજ્ઞાન થાય તો વર્તમાન કાળમાં મુક્તિ થવી જોઈએ અને જીનાગમમાં તેને ના પાડી છે. સમાધાન એ વચન કદાપી એકાંતે એમ જ છે એમ ગણીએ તો પણ તેથી એકાવતારીપણાનો નિષેધ થતો નથી, અને એકાવતારીપણું એમ કહેવા બરાબર છે. કેટલી પોતાની પ્રતીતિ વર્તે છે, ખાતરી કેટલી આવી ગઈ છે. આશંકા ત્યાગ વૈરાગ્યના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું છે કે ત્યાગ વૈરાગ હોય તો એકાવતારીપણું થાય ને. અત્યારે એવા ત્યાગ વૈરાગી કોઈ ત્યાગી દેખાતા નથી એમ કહેવું છે. સમાધાન કે પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં એવો સિદ્ધાંત છે ખરો, અને વર્તમાનમાં પણ ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાનનો કશો નિષેધ છે નહીં. અત્યારે પણ ભાવલિંગી મુનિ થઈ શકે છે, અને ચોથે ગુણ સ્થાનકેથી આત્મજ્ઞાનનો સંભવ થાય છે. પાંચમે વિશેષ સ્વરૂપ સ્થિતિ થાય છે, છઠ્ઠે ઘણા અંશે સ્વરૂપ સ્થિતિ થાય છે. પૂર્વ પ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કાંઈક પ્રમાદ દશા આવી જાય છે, પણ તે આત્મજ્ઞાનને રોધક નથી પણ ચારિત્રને રોધક છે. ચારિત્રને એટલે પૂરી સ્વરૂપ સ્થિરતાના ચારિત્રને રોધક છે, અથવા ઉપરના ગુણ સ્થાનના ચારિત્રનું રોધક છે. એટલું લેવું એના ઉપર આશંકા કે અત્રે તો સ્વરૂપ સ્થિત એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપ સ્થિત પદ તો તેરમી ગુણ સ્થાનકે જ સંભવે છે. તેનું સમાધાન કે સ્વરૂપ સ્થિતિની પરાકાષ્ઠા તો ચૌદમા ગુણ સ્થાનકને છેડે થાય છે, કેમ કે નામ ગોત્ર આદિ ચાર કર્મનો નાશ ત્યાં થાય છે. તે પહેલાં કેવળીને ચાર કર્મનો સંગ છે, તેથી સંપૂર્ણ સ્વરૂપ સ્થિતિ તો તેરમે ગુણ સ્થાનકે પણ ન કહેવાય. બધી અપેક્ષાએ સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણ એટલે બધી અપેક્ષાએ આશંકા કે ત્યાં નામ આદિ કર્મથી કરીને અવ્યાબાજ સ્વરૂપ સ્થિતિની ના કહે તો તે ઠીક છે, પણ કેવળ જ્ઞાનરૂપ સ્વરૂપ સ્થિતિ છે તેથી સ્વરૂપ સ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તો તેમ નથી એટલે અત્યારે તો કેવળ જ્ઞાન થતું નથી, માટે સ્વરૂપ સ્થિતિ પણ કેવી રીતે ગણવું? અહીંયા આ પદની અપેક્ષાએ સ્વરૂપ સ્થિતિ કેવી રીતે ગણવું? આ છેલ્લો પ્રશ્ન છે. તેનું સમાધાન કે કેવળ જ્ઞાનને વિશે સ્વરૂપ સ્થિતિનું તારતમ્ય વિશેષ છે, એટલે ઘણું છે, પૂરેપૂરું છે, અને ચોથા પાંચમે ગુણ છઠ્ઠે ગુણ સ્થાનકે તેથી અલ્પ છે એમ કહેવાય, પણ સ્વરૂપ સ્થિતિ નથી જ એમ તો ન કહી શકાય. ચોથાથી સ્વરૂપ સ્થિતિ શરૂ થાય છે, પાંચમામાં છઠ્ઠામાં હોય છે. ચોથા ગુણ સ્થાનકે મિથ્યાત્વ મુક્ત દશા થવાથી આત્મસ્વભાવ આવિર્ભાવપણું છે અને સ્વરૂપ સ્થિતિ છે. ચોથા ગુણ સ્થાનકથી મિથ્યાત્વથી છૂટ્યા, મિથ્યાત્વથી મુક્ત થયા, આત્મસ્વભાવનું આવિર્ભાવપણું થયું. એ જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું થયું. અસ્થિ અને નાસ્તિ એક સાથે છે, અને એને સ્વરૂપ સ્થિતિ કહેવામાં આવે છે. પાંચમા ગુણ સ્થાનકે દેશે કરીને એટલે અમુક અંશે કરીને ચારિત્ર ઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા ગુણસ્થાન કરતાં વિશેષ આવિર્ભાવપણું છે. પાંચમા ગુણસ્થાને ચોથા ગુણસ્થાન કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે. ત્યાં તેનો દેશ સંયમ નથી પણ સર્વ સંયમ કહેવામાં આવ્યો છે. કે છઠ્ઠાકમાં તો કશાયો વિશેષ રોકાઈ જવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મ સ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઠ્ઠે ગુણ સ્થાનકે પૂર્વ નિબંધિત કર્મના ઉદયથી પ્રમત દશા પછી વર્તે છે, તેને લીધે પ્રમત સર્વ ચારિત્ર કહેવાય. ત્યાં પ્રમત ગુણ સ્થાન એવું નામ આપીને ચારિત્રને પ્રમત ગુણ સ્થાન કહ્યું છે. પણ તેથી સ્વરૂપ સ્થિતિમાં વિરોધ નહીં, પણ તેથી કાંઈ સ્વરૂપ સ્થિતિ નથી હોતી એમ લેવાની જરૂર નથી. કેમ કે આત્મ સ્વભાવનું બાહુલ્યતાથી ત્યાં આવિર્ભાવ પણ છે. ચોથા અને પાંચમાની અપેક્ષાએ તો ત્યાં આત્મ સ્વભાવ ઘણો આવિર્ભૂત થયેલો છે એમ સમજવું. વળી આગમ પણ એમ કહે છે કે ચોથા ગુણ સ્થાનકેથી તેરમા ગુણ સ્થાનક સુધી આત્મ પ્રતીતિ સમાન છે, માત્ર જ્ઞાનનો તારતમ્ય ભેદ છે. આ વાત નાખી છે એમણે કે ચોથા ગુણ સ્થાનકે અને તેરમા શું સિદ્ધપદના સિદ્ધપદમાં પણ આત્મ પ્રતીતિ તો સમાન છે. બે જીવોને આત્મ પ્રતિર્યંચ હોય ચોથા ગુણ સ્થાને, સિદ્ધ ભગવાન હોય ચૌદ ગુણ સ્થાન વટાવી જઈને આત્મ પ્રતીતિ બંનેને સમાન છે. જ્ઞાનનો તારતમ્ય ભેદ છે અથવા ચારિત્રનો તારતમ્ય ભેદ છે. આમાં ગુણ સ્થાનમાં બરાબર લીધું છે. સાતમું નિર્વિકલ્પ છે ને, એટલે અહીંયા ઉપદેશકની ચર્ચા ચાલે છે. છઠ્ઠા ગુણ સ્થાને ઉપદેશ હોય, સાતમા ગુણ સ્થાનેથી ઉપરના ગુણ સ્થાને ઉપદેશ નથી હોતો. એ કહેશે આગળના બાકીના ગુણ સ્થાનો કોઈ ઉપદેશકની પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી. આવે છે નીચે આવે છે. જો ચોથા ગુણ સ્થાને કે સ્વરૂપ સ્થિતિ અંશે પણ ન હોય તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું? સ્વરૂપ સ્થિતિ જ ન આવી તો પછી મિથ્યાત્વ ગયું એનું ફળ શું થયું એમ કે છે કે કાંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મ સ્વભાવનું આવિર્ભાવ પણ છે. એ તો અસ્થિ નાસ્તિક છે. અસ્થિથી આત્મ સ્વભાવનું આવિર્ભાવ પણ કહો, નાસ્તિથી મિથ્યાત્વનો નાશ થઈ ગયો અને તે જ સ્વરૂપ સ્થિતિ છે. જો સમ્યકપથી તથારૂપ સ્વરૂપ સ્થિતિ ન હોય તો શ્રેણીક આદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? આ ચોખ્ખી વાત લીધી. વ્રત નહીં પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો. એક વ્રત એમણે અંગીકાર કર્યું નથી, એક પચખાણ પણ એમણે લીધું નથી, કોઈ વસ્તુનો ત્યાગ કર્યો નથી. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક ઠાણાંગ જોઈ. ઠાણાંગ સૂત્રમાં એમનો વિષય ચાલ્યો છે કે મહાપદ્મ નામના પહેલા તીર્થંકર આવતી ચોવીસીના એ આદિનાથ ભગવાન છે, હવે પછીની ચોવીસીના એ પહેલા તીર્થંકર આદિનાથ ભગવાન થશે. મહાપદ્મ એમનું નામ છે. જેમ ઋષભદેવ નામ હતું એ મહાપદ્મ નામના તીર્થંકર થશે. એક ભોવે બાકી નથી એમને તો, એક અવતારે પણ નથી, એથી પહેલા જવા આવી જવાના છે. તો સિદ્ધાર્થે સર્વાર સિદ્ધિમાંથી આવે, બીજા દેવલોકમાંથી પણ આવે છે. આ દેવલોકમાં લગભગ દેવલોકમાંથી આવે, કેમ કે મોટા ભાગે ત્રણ ભાવ પહેલા આત્મજ્ઞાન થઈ જાય છે. લગભગ તો ભાગ્યે જ કોઈ જીવને આગલા ભાવે આત્મજ્ઞાન થયું હોય, નહીતર ત્રણ ભાવ પહેલા આત્મજ્ઞાન થઈ જાય છે. મહાવીર સ્વામીને 10 ભાવ પહેલા થયું. પણ આમને ખબર છે, શ્રી કૃષ્ણને પણ એવું છે, રાવણ છે એનું પણ એવું છે, લક્ષ્મણજીને એ તો રાવણ ને લક્ષ્મણ એ તો બધા વિખ્યાત અવસ્થામાં ગયા છે. ત્રીજી નરકે છે. શ્રી કૃષ્ણ છે એ તેરમા તીર્થંકર છે, આવતી ચોવીસના એ તેરમા તીર્થંકર છે. એ વખતે સુમંદર ભગવાન સુમંદર સ્વામીનો નિર્વાણ કાળ છે. આવતી ચોવીસના તેરમા તીર્થંકર વખતે સુમંદર ભગવાન નિર્વાણ પદને પ્રાપ્ત થશે, એટલું લાંબુ આયુષ્ય છે. અત્યારે રાવણ પ્રત્યે તિરસ્કાર કરે, શું કરે? રાવણ પ્રત્યે એનું પુતળું બનાવીને બાળો સિંધી લોકો તો કરે છે ને, કેટલી હદે દ્વેષ ભાવ, તીવ્ર દ્વેષ ભાવ. ભાઈ, કોઈ આત્માનો તિરસ્કાર કરવા જેવો એનો વર્તમાન દોષ છે, એ દોષ છે, એ તિરસ્કારને યોગ્ય છે. પોતાનો દોષ પણ તિરસ્કારને યોગ્ય છે, કેમ કે રાગ દ્વેષ મોહ આદિ ભાવો છે તે આત્મા આત્મ સ્વભાવના તિરસ્કાર કરનારા છે, અને આત્મ સ્વભાવ છે એ રાગ દ્વેષ મોહનો તિરસ્કાર ના કરનાર. પણ આત્મા તો કોઈનો એવો છે ને, બધાનો આત્મા તો ભગવાન સ્વરૂપે, સિદ્ધપદ સ્વરૂપે છે, એટલે એનો તિરસ્કાર હોઈ શકે નહીં. દોષિત વૃત્તિનો તિરસ્કાર થાય એનો નિષેધ થઈ શકે છે, એવી મર્યાદા રાખવી જોઈએ. જો એવી મર્યાદા ન રાખે તો અનંતાનુબંધીનો કસાય થઈ જાય છે. આ મર્યાદામાં મર્યાદિત કસાય થાય છે, બોલો અમર્યાદિત કસાય થઈ જાય છે. હા, એ તો એમ એમનો એમના પ્રત્યે કોઈ એવું અનુચિત લખાણ આવે તો પણ એમ જ કહેતા, અરે ભગવાન તને આ શું સૂજે છે, એમ જ કહેતા. દેહનો નહીં, દોષ તો એના પરિણામમાં છે એમ લેવું છે. દેહ નહીં, આત્માના પરિણામમાં દોષ છે, પણ આત્મ સ્વરૂપમાં દોષ નથી. ક્યાં ફેર પાડવો છે? એક આપણે ચોરને ચોરી કરનારને ચોર કહીએ છીએ, શું? જેના પરિણામમાં ચોરી કરવાનો દોષ છે એને ચોર કહીએ છીએ. એનું નામ શું પાડે કે આ ચોર છે, પણ એનો આત્મા ત્રણે કાળે ચોર નથી. એ પરિણામમાં ચોરીના ભાવ થાય ત્યારે ચોર છે, તો એ પરિણામ પૂરતો નિષેધ કરવો જોઈએ. ચોરીના ભાવનો નિષેધ કરાય, એનો આત્મા તો આનંદ ગુણ સંપન્ન છે, એમાં ફેર નથી પડતો, એ બદલતો નથી, એ બદલી જતો નથી આત્મા, એવો ને એવો જ રહે છે, એમ છે ખરેખર. એટલે એ વર્તમાન પરિણામે એના નાશ પામો, નિષેધનો શું અર્થ છે? કોઈ પણ જીવના દોષના નિષેધમાં એવો અર્થ છે કે તે જીવના પણ વર્તમાન દોષિત પરિણામનો નાશ થાવ, એવા પરિણામ એને પણ, એ જીવને પણ ન હો. એ જીવ એ પરિણામથી દુઃખી છે એવું દુઃખ પણ એને ન હો, એમ છે એનો અર્થ. દ્વેષ કરવાની વાત એવી વાત છે, એનો નિષેધ છે. અને દોષનો નિષેધ તે પ્રશસ્ત દ્વેષ છે, એ રાગ નથી પણ દ્વેષ છે, પણ એ પ્રશસ્ત દ્વેષ છે. દોષ ન હો એમ, દોષનો નાશ થઈ જાઓ, દોષનો અભાવ થાવ, તો એ દોષનો નિષેધ થાય છે ને, તો દોષનો નિષેધ થાય છે એમાં દ્વેષ, નિષેધમાં દેશ દ્વેષ ભાવ આવે છે, તો એ પ્રશસ્ત દ્વેષ છે, અપ્રશસ્ત દ્વેષ નથી. પણ આત્મા ઉપર દ્વેષ કરવો તે અપ્રશસ્ત દ્વેષ છે. એના એના દોષનો નિષેધ કરવાનો છે, એના આત્માનો નહીં. આત્મા તો જે છે તે છે, એમાં કોઈ ફેરફાર નથી, એ રાખીને વાત મર્યાદામાં છે. આપણ એ લૌકિકમાં નથી બનતું કે બાળકને એની માતા મારે છે કે નહીં, લાલ ચોળ, આંખોમાં ગુસ્સો હોય, મુખાકૃતિ ઉપર ગુસ્સો હોય, અને એવી થપ્પડ મારે આંગળા ઉઠી જાય ગુસ્સામાં ને ગુસ્સામાં. પણ એ ગુસ્સો મર્યાદિત છે, ગુસ્સો છે એ મારે છે તો પણ પ્રેમને કારણે, રાગને કારણે મારે છે. પારકા છોકરાને એવી રીતે મારે એને એમ કે તું તારા ઘરે રહ્યો જા, તોફાન કર, માં અહીંયા તોફાન નહીં કરતો તો તારા ઘરે જઈને તોફાન કર. એનો પોતાનો દીકરો હોય, સંસ્કાર એને તોફાનીના સંસ્કાર પડતા હોય, એને રાગ ખાતર મારી લઈએ તો પણ એ ગુસ્સો મર્યાદામાં છે કે નહીં? એમાં એટલી મર્યાદા રહે છે કે નથી રહેતી? એટલી મોકળાશ રાખીને જ આવે છે ગુસ્સો. એમ જ્ઞાનીને પણ દ્વેષ હોય છે તો પણ એની અંદર મર્યાદા હોય છે, રાગ હોય તો પણ મર્યાદા હોય છે, મોહ હોય તો પણ મર્યાદા હોય. એ મર્યાદાને લઈને એ પોતે પોતાના સ્વરૂપના ધ્યાનમાં આવી શકે છે, એનું કારણ પણ એ જ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપ સ્થિતિ ન હોત તો શ્રેણીકાદિને એકાવતારી પણ કેમ પ્રાપ્ત થાય? એક પણ ત્યાં વ્રત પછખાણ નથી અને માત્ર એક જ ભાવ બાકી રહ્યો એવું અલ્પ સંસારી પણ થયું, તે જ સ્વરૂપ સ્થિતિ રૂપ સંકિત નું બળ છે, બળવાન સંકિત છે એમ લેવું. પાંચમે અને છઠ્ઠા ગુણ સ્થાનકે ચારિત્ર નું બળ વિશેષ છે અને મુખ્યપણે ઉપદેશક ગુણ સ્થાનક તો છઠ્ઠું અને તેરમું છે. ચોથું પાંચમું નથી લીધું, મુમુક્ષુતાની તો વાત જ નથી, પણ ચોથું પાંચમું પણ. બાકીના ગુણ સ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી. સાત આઠ નવ દસ અગિયાર બાર નિર્વિકલ્પ છે દશા અને અંતર્મુખની દશા છે, એટલે તેરમે અને છઠ્ઠા ગુણ સ્થાને કે તે પદ પ્રવર્તે છે. આ રીતે દસમા પદનું વિવેચન કર્યું સદગુરુના લક્ષણ બતાવીને, ઉપદેશકનો વિષય સ્પષ્ટ કર્યો છે અને 837 પત્રમાં પણ એમને ઉપદેશકના વિષયની ચર્ચા કરી છે. આ જ પદનું ઉદ્ધરણ કરી ગડબડ નથી. પછી અગિયારમું, એ તો એમનો અપૂર્વ અવસર વાંચો. લગ્ન ભાવ મુંડ ભાવ સ્નાનતા દંત ધોવન આદિ પરમ બધા ભાવલિંગ મને ના જ બધી વાત આવી છે. ક્યાંય વસ્ત્ર પાત્ર કોઈ જગ્યાએ કોઈ ઠેકાણે છૂટછાટનો વિષય આવ્યો. પછી કરપાત્રમાં આહાર લેનારની ભક્તિ કરવી એ વાત પણ એમણે અગાઉ શરૂઆતમાં કરી છે. કરપાત્રમાં આહાર લેનાર દિગંબર સિવાય તો કરપાત્રમાં આહાર છે એ વાત પણ એમણે કરી છે. આજે નાઈ પત્ર કોઈ અમુક એવા એવો પ્રતિજ્ઞા ધારણ કરે કે મારે કોઈ આહાર માટે વાસણ ન વાપરવું તો એ હાથમાં લે, પણ એ આ લોકોની જેમ પદ્ધતિ નથી. આંકડા ભીડીને એક એક કોળીઓ આવી રીતે એમ નથી, એમાં એક હાથમાં રાખીને બીજા હાથમાં કર્મ પાત્ર બનાવે, એટલે હાથનું પાત્ર બનાવે, એક હાથમાં નાખે પછી લે, એક પૂરું થઈ જાય એટલે બીજું આપે, બીજું આપે. આ લોકોને આપે એવી રીતે છે, પણ બે હાથ છૂટા રાખે. આ લોકોની પદ્ધતિ બે હાથ ભેગા રાખે. પછી પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જીનની વાત ઉપર જ લક્ષ રહ્યા કરે. જિનેન્દ્રદેવે આમ કહ્યું, જિનેન્દ્રદેવે આમ કહ્યું, વર્તમાન સત્પુરુષની સામે ન જોવે અને જિનેન્દ્રને મહિમા કરે, એના આગમને એ બધું મુખ્ય કરે, એના ઉપર વાત લીધી છે. 527 પત્રમાં અહીંયા નીચે પદ્ધતિ પણ આવી છે. શ્રી મહાવીર સ્વામી થી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે, મોટો પેરેગ્રાફ છે, એવો વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર જેવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી, તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. માણિકલાલભાઈ એમના જે ભાગીદાર, પહેલું પહેલું ધ્યાન એમનું ગયું હતું શ્રીમદજી ઉપર. 19 વર્ષની ઉંમરે જ્યારે એમણે જાહેરની અંદર સતાવધાન કર્યા ત્યારે એ માણિકલાલભાઈ મુંબઈમાં હતા. એ ઝવેરી છે, મૂળ ઝવેરાત એમણે, ઝવેરાતનો ધંધો એમણે શીખડાવ્યો. એમની નજર પડી ગયા છોકરો કોઈ તે જ છે, એટલે એમણે એમને ઓફર કરી ઝવેરાતના ધંધામાં ભાગીદારીમાં તમે આવો. મને તો ઝવેરાતનો વિષયનો ખ્યાલ નથી, એ તમને તો કાંઈ વાંધો નહીં, તમારી જે બુદ્ધિની તેજસ્વત્યા છે એમાં ઝવેરાતના ધંધો તમે બહુ સારી રીતે કરી શકશો છે. અને હીરામૂર્તિ પણના બધું જોતા શીખડાવ્યું છે, એ આ માટે કંઈ છે, બહુ યોગ્ય જીવ હતા. પછી એને ખબર પડી કે આ તો જ્ઞાની પુરુષ છે અને જ્ઞાન છે, બહુ બહુમાન છે એમના પ્રત્યે વ્યક્ત. એવો પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્રે એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ છે, એટલે માત્ર ચોથા ગુણ સ્થાને છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ એટલે 13મા ગુણ સ્થાને કે વર્તતા એવા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે, એ બેમાં વિશેષ નીતિ યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે, તેનો ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખશો. જી, આ સુભાગભાઈને પ્રશ્ન મૂક્યો છે કે મંદિરમાં જઈને મહાવીર સ્વામીની ભક્તિ કરે અને અહીંયા પ્રત્યક્ષ ઉપકારી જે ચતુર્થ ગુણ સ્થાને કે હોય એની ભક્તિ કરે, તો બેમાં કોની ભક્તિ ઉપકારી થાય? ચાલો, ભગવાન કરતા એ આગળ વધી જાય એમ કે છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, આ ક્રાંતિકારી એમનું પદ છે. આ એટલા માટે આત્મસિદ્ધિ એ વખતે એમને બહાર નહોતી પાડી, જેમ દ્રવદ્રષ્ટિ પ્રકાશ બહાર નહોતું પાડ્યું એના જેવું એમણે પણ કરેલું છે. કે લોકો રાડ પાડશે, હે મંદિરમાં જેવા કરતા અહીંયા પોતે પોતાની પૂજા કરાવવા માટે આ વાત કરે છે, પોતે સમ્યક દ્રષ્ટિ તરીકે જાહેર થયા છે અને પોતાની પૂજા કરાવવા માટે આ વાત કરે છે. ભગવાનને એક કોર મુકાવડાવ્યા, જુઓ સમાજમાં બળવો થાય એવી વાત છે. જરા એમણે ત્યાં સુધી લીધું કે આવો જેને વિચારની અંદર લક્ષ્ય ન હોય એ મુમુક્ષુ જ નથી એમ કે છે. એને આત્મવિચાર નથી, એનો અર્થ શું છે? એ મુમુક્ષુ જ નથી. ઠીક, સત્પુરુષનું મહાત્મ ભૂતકાળના જિનેન્દ્ર દેવ કરતા વિશેષ ન આવે તો એ મુમુક્ષુ નથી એમ કે છે. જરા કઠક કડક પડે એવું છે, પણ પૂજા તો દેવગુરુ શાસ્ત્રની જ કરાય. આ જવાબ બધો આવી જાય છે આની અંદર. હે, 527મો પ્રશ્ન પૂછે એમાંથી બધો જવાબ આવી જાય છે. તો મહાવીર સ્વામીની પ્રતિમાની પૂજા કરે અને પ્રત્યેક સત્પુરુષની ભક્તિ કરે, કોને વિશેષતા, કોને વધારે લાભ મળે? સત્પુરુષ અને એવો જો વિચાર શક્તિમાં એટલી વિચાર શક્તિ ન હોય, કાઢી મૂક્યો એને, મુમુક્ષુતામાં નથી. આત્મવિચાર તો મુમુક્ષુને ઉજવ્યો છે પહેલો વહેલો, કે મારું આત્મકલ્યાણ થાવ, મારું આત્મકલ્યાણ મારે કરવું છે, એવો જે આત્મવિચાર એમાંથી એને કાઢી મૂક્યો. ક્લાસ નથી એનો એમ કે છે, મુમુક્ષુતાનો ક્લાસ નથી. આવી વાત છે, આ વિચાર એમને બહુ ક્રાંતિકારી વિચાર આ જગ્યાએ મૂક્યો છે. આ તો અત્યારે હલી જાય એવી વાત છે, જો ખોલીને મૂકે તો. આ તો બધું એમને માલે છે, ઓગે ઓગે એટલે હવે પદ બોલી જાય છે, ખોલીને મૂકે તો અત્યારે આકરું પડે એવું છે. કેમ અત્યારે સત્પુરુષને અર્ઘ ન ચડાવાય ને સમ્યક દ્રષ્ટિને પૂજા ન કરાય ને એની આરતી ન કરાય ને અર્ઘ ન ચડાય ને દિગંબરમાં નથી ને બધું આવે છે? ગરબડ છે જ ને સંપ્રદાયની. એટલા જ ભાવથી સત્પુરુષની ભક્તિ કરે, મહાવીર સ્વામીની પ્રતિમાની ભક્તિ કરે તેટલા જ ભાવથી, એટલે એને ભગવાન જોઈને ભક્તિ કરે ને આને ભગવાન જોઈને ભક્તિ કરે એમ કે છે. તો કોને ફળ વધારે મળે? તો કે પ્રત્યેક સત્પુરુષ ની ભક્તિ કરે એને વધારે ફળ મળે. જો ઓલો પ્રશ્ન હોત કે મહાવીર સ્વામી ની ભક્તિ કરે એને વધારે ફળ મળે, તો એ પ્રશ્ન જ ન પૂછો હોત. એ પ્રશ્ન દોહરાવ્યો ન હોત અને સુભાગભાઈ ને પ્રશ્ન પૂછો. ત્યાં માકુભાઈ પ્રશ્ન પૂછે છે, તમે વિચાર કરજો હવે આના ઉપર શું વાત છે. કે એ વાત સમજાવવા માટે એમણે અહીંયા આત્મસિદ્ધિમાં આ પદ નાખ્યું છે. એમ છે કે કેવળ જ્ઞાન કરવા પ્રાપ્ત કરવા વાળા અહીંયા તો મૂડી હતી છઠ્ઠા હાથમાં ગુણસ્થાન, એટલે એને તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, પણ સમ્યક દ્રષ્ટિ થયો એની પાસે કાંઈ મૂડી નહોતી અને એને કમાણી કરી. એમાં એટલો ફેર છે ને કે મૂડીવાળો તો કમાઈ શકે, પૈસો પૈસાને કમાવે, પણ વગર મૂડીઓ કમાય એ તો મોટી વાત કહેવાય ને. આ એવી વાત છે, એ અપેક્ષા એ લાગુ પડે. જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જીવની વાત ઉપર જ લક્ષ્ય રહ્યા કરે અને તેનો ઉપકાર રહ્યા કરે, અને જેને લઈને એમ કરવાથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા જે સદગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય, તેમાં પરોક્ષ જીવના વચન કરતા મોટો ઉપકાર સમાયો છે તેમ ન જાણે, તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. આના જેવી વાત છે. દ્રષ્ટાંત આપીએ તો બહુ સહેલું સમજે. એક માણસને તરસ લાગી છે કે નથી લાગી નક્કી કરવું છે, તો તરસ લાગી હોય અને એક વીરડો મળે. અહીંયા વીરડો હોય એને 4-5 માઇલ કે 25-50 માઇલ દૂર મોટું સરોવર હોય, તો તરસ લાગી હોય એમ કે ભાઈ આપણે વીરડાનું પાણી પી લ્યો નકામાં મરી જશું, 25 માઇલ હાલીને પહોંચવા જશું ત્યાં મરી જશું, પાણી કે આપણા કામમાં નહીં આવે. માટે આ વીડામાંથી પાણી પી લ્યો, અને ઓલો એમ કે ટાયલા કરે કે ના ના વીડાનું પાણી કોણ પીએ, આપણે તો સરોવર સિવાય પીતા જ નથી, હો સરોવરના પાણી સિવાય આપણને ખપે જ નહીં. આને તરસ લાગી નથી અને કાં તો એના મરવાના લક્ષણ થઈ ગયા છે. એમ જ દ્રષ્ટાંતથી સીધું સમજાય એવું છે.